महिला जरा
नमो हरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सर्वसाहूणम दीन भुवन में शिवकार नमो त्रियोग समारिके।
अपने ऊपर नी पाठशाला में छह डाड़ा नो स्वाध्याय चाले छे। गत लगभग त्रण के चार वर्ष थी आपणो छह डाड़ा नो स्वाध्याय चाले छे अने आपणे पहली डाड़ थी लईने पांच डाड़ सुधी नो स्वाध्याय थयो। हवे आपणे छठी डाड़ नी शरूआत में आव्या छे। एमां आपणे चार क्लास थया, आजे पांचमो छे। આપણી ચાર ગાથાઓ સુધીનો સ્વાધ્યાય થઈ ગયો છે, પણ આજે અહીંયા વધારે લોકો છે એટલે આપણે થોડું ફરીથી રિવાઇઝ કરીએ છીએ। છઠ્ઠી ડાળમાં તેની વિષય વસ્તુ આવે છે મુનિરાજના 28 મૂળ ગુણ, એમની આંતરિક પ્રવૃત્તિ કેવી હોય છે એનું પાછળ વર્ણન આવશે, પોતાના આત્મામાં ધ્યાન લગાવીને ભેદ જ્ઞાનનું સ્વરૂપ કેવી રીતના ક્ષપક શ્રેણીમાં જડે છે ને અરિયંત અવસ્થા પ્રાપ્ત કરે છે એ બધું આખું વર્ણન આવશે। પછી અરિયંત ભગવાનના કેવા ગુણો છે, ત્યાંથી સિદ્ધ થશે તો સિદ્ધ ભગવાનના કેવા ગુણો છે, આ બધું સમજાવીને છેલ્લી આપણને ભલામણ આપે છે કે ભાઈ આ સંસારના ચાર ગતિના દુઃખોના વર્ણનથી આપણે શરૂ કર્યું હતું પહેલી ઘાટમાં, ત્યાંથી લઈને અહીંયા સિદ્ધ સુધીનું આખો મોક્ષ માર્ગનું વર્ણન અહીંયા આવ્યું। તો હવે તમે બધા એટલે કે આપણે બધા એને વિના વિલંબ એમાં પ્રવૃત્તિ કરીએ, કેમ કે મનુષ્ય ભાવ તો બહુ અલ્પ છે અને આપણા જંજાળ જાજા છે, તો કેટલો આપણે સ્વાધ્યાયમાં ટાઈમ કાઢી શકીએ છે એના માટે થઈને આ આપણને ભલામણ કરે છે। તેમાં આપણે મુનિરાજનું સ્વરૂપ જોઈએ છે। મુનિરાજનું સ્વરૂપ કેવું હોય છે પહેલા તો ત્યાંથી શરૂ કરીએ, કેવા હોય છે મુનિરાજ? એક ભક્તિ સાંભળી હશે ને તમે,
મુનિવર જ્ઞાન ધ્યાન ગંભીર,
કેવા છે? જે જ્ઞાન અને ધ્યાન માં ગંભીર છે।
ચૈતન્ય રસની લગની ક્યારે અમે પંતે વિચરશું, ક્યારે અમે પંતે વિચરશું બળભાવી,
કે આપણે ક્યારે એ પંથમાં લાગીએ એવી જીવન અંદરથી તાલાવેલી હોવી જોઈએ। કેવા છે મુનિરાજ? બળભાગી છે। બળભાગી એટલે કે મહાન પુરુષાર્થી છે, ખાલી એમ જંગલમાં આમ બેઠા છે એમ નહીં, મહાન પુરુષાર્થી। એમનો પુરુષાર્થ શું છે? કે હંમેશા ધ્યાન અને જ્ઞાનમાં લીન હોય છે। આપણે જો અહીંયા એક થોડુંક વાંચીએ છીએ પહેલી જ ગાથાનો ભાવાર્થ છે છઠ્ઠી ગાથાનો, કે મુનિરાજનું એક્ચ્યુઅલ સ્વરૂપ શું છે, તો જો ભાવાર્થમાં કે નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક સ્વ સ્વરૂપમાં નિરંતર એકાગ્રતા રૂપ રમી રહે છે। મોક્ષના પ્રકાશકમાં પણ આવે છે કે મુનિરાજ કેવા હોય છે, કે શુદ્ધાત્મ શું શબ્દ છે, ત્રણ કક્ષાના અભાવ સ્વરૂપ શુદ્ધોપયોગ રૂપ મુનિરાજ છે। શુદ્ધોપયોગ રૂપ મુનિદશા, કે મુનિદશા એટલે ઇક્વલ ટુ આત્માના આનંદમાં લીન રહેવું, શુદ્ધ ઉપયોગમાં રહેવું, તો એકાગ્રતા રૂપ રમી રહે છે એ જ મુનિ દશા છે। એવી ભૂમિકામાં નિર્વિકલ્પ ધ્યાન રૂપ સાતમું ગુણસ્થાન વારંવાર આવે જ છે, કે મુનિરાજ વારંવાર પોતાના આત્માના આનંદમાં અંદર ડૂબી રહે છે। આપણે બે ત્રણ ક્લાસ પહેલા અમે ઉપર એક એક્ઝામ્પલ ની ચર્ચા કરી હતી, કે રક્ષાબંધનની સ્ટોરી આવે છે ને, તેમાં વિષ્ણુકુમાર મુનિરાજ છે અત્યારે મુનિ દશામાં છે અને ક્ષુલ્લક આવીને એમને કહે છે કે ત્યાં અકંપન આચાર્ય પર આટલો ઉત્સર્ગ થઈ રહ્યો છે અને તમારી પાસે વિક્રિયા રુધિર તમને પ્રગટ થઈ છે, તો તમે એવા સક્ષમ છો કે તમે એમને બચાવી શકો. તો વિષ્ણુકુમાર મુનિરાજ કે અચ્છા મને વિક્રિયા રુધિ પ્રગટ થઈ છે, મને તો ખબર જ નહીં, લાવ જોવું તો કરો. તો હાથ લાંબો કરે છે, જ્યાં બેઠા છે ત્યાંથી હાથ લાંબો કરે છે તો હાથ સીધો માનુષોત્તર પર્વત સુધી પહોંચી જાય છે. જંબુદ્વીપમાં બેઠા છે અને હાથ લાંબો કરે છે તો માનુષોત્તર પર્વત એટલે અઢી દ્વીપ ને પાર કરીને ત્યાં પર્વત સુધી પહોંચી જાય. તો કહેવાનો પોઈન્ટ એ છે કે આ જયારે ચર્ચા થઈ કે ક્ષુલ્લકે આવીને કીધું, એની પહેલા શું કરતા હતા વિષ્ણુકુમાર મુનિરાજ કે પોતાના ધ્યાનમાં હતા. આ તો ધ્યાન તૂટ્યું, છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા અને ત્યાં ક્ષુલ્લક સામે જોયા તો પ્રણામ કર્યું. આ એમણે કીધું કે આવી રીતના ત્યાં ઉત્સર્ગ થઈ ગયો, તો એમણે કીધું લાવ જોવું તો કરો કે મને પ્રગટ થઈ શકે નહીં રુદ્ધિ. હવે ત્યાં સુધી તો ધ્યાન નું કામ ચાલ્યું, હવે હાથ લાંબો થાય છે ત્યારે શું કરે મુનિરાજ? આ હાથ લાંબો થાય છે હજી ત્યાં સુધી પહોંચે એટલા કાળમાં શું કરે મુનિરાજ? કેમ કે હાથ લાંબો થાય છે કઈ મુનિરાજ નું કામ થોડી છે, તો શરીર નું કામ છે. તો ત્યાં સુધી મુનિ શું કરે છે? ત્યાં સુધી મુનિ તો પાછા પોતાના આત્માના આનંદમાં ડૂબકી મારીને બહાર આવે છે. આવી રીતે ક્ષણ ક્ષણમાં હજી તો કઈ વાત ચાલતી હોય ત્યાં આહાર લેવા ગયા હોય, કોઈને ત્યાં એક કર પાત્રમાં આહાર લેતા હોય, સામે વાળાએ જે દાતા હોય એમણે આહાર નાખ્યો, અહિયાં એમને જોવાનો વિકલ્પ આવ્યો કે કોઈ જીવ તો નથી, કોઈ વાળ તો નથી, ક્યાંક અંતરાય તો નથી થયો, એ વિકલ્પ તો મુનિ ને આવ્યો. પછી હાથ ક્રિયા કરે છે ત્યારે મુનિ શું કરે છે? કે મુનિ પાછા પોતાના આત્મામાં લીન થઈને બહાર આવે છે. આવી રીતે ક્ષણ ક્ષણમાં મુનિરાજ તો સાતમા ગુણસ્થાનમાં વારંવાર જાય છે અને પોતાના આત્માનો આનંદ લૂંટે છે. છઠ્ઠા ગુણસ્થાનના ગાળે હવે જયારે આત્મામાં રહી નથી શકતા, હજી તો એમને કચાશ છે ને, નહીં તો એમને ને કેવડી ભગવાન ને શું ફરક? એમને ને કેવડી ભગવાન ને એટલો જ ફરક છે કે મુનિરાજ હજી કચાશ છે થોડી, તો વારંવાર બહાર આવી જવાય છે, અંદર એટલું રહી શકાતું નથી, તો બહાર આવે છે. તો છઠ્ઠા ગુણસ્થાન ના કાળે તેમને પાંચ મહાવ્રત, નગ્નતા, સમિતિ વગેરે 28 મૂળ ગુણ નો શુભ ભાવ હોય છે. શુભ ભાવ હોય છે અને એને પાછા એટલે એવો ધર્મ માનતા નથી. એ મૂળ ગુણની આપણે આજે વાત કરવાના છે કે 28 મૂળ ગુણની. એટલે નિશ્ચય સ્વરૂપ તો મુનિરાજ નું આપણે જોયું. વ્યવહારમાં એટલે કે બહાર વાળાને શું દેખાય છે, અંદર એમનું આંતરિક સ્વરૂપ તો એ તો એ અનુભવ કરે છે અને કેવડી ભગવાન જાણે છે પોતાના કેવળ જ્ઞાનમાં. બીજા કોઈ જીવને એમનું આંતરિક સ્વરૂપ સમજાતું નથી, સમજાય છે ને? તો એ તો પોતે અનુભવ કરે છે પણ બહારથી સામે વાળાને મુનિરાજ કેવા દેખાય છે એને એમના વ્યવહાર 28 મૂળ ગુણ કહેવામાં આવે છે. તો 28 મૂળ ગુણ નું વર્ણન શાસ્ત્રોમાં શું કામ આવે છે? બોલીએ ભૈયા, એ મેરા આપસે પ્રશ્ન હે. એસી જરૂર નહીં ક્યાં, એ તો પર પદાર્થ કે પ્રવૃત્તિ હે ના, તો 28 મૂળ ગુણ કા વર્ણન કિયા હી ક્યું શાસ્ત્ર? એ તો ધર્મ ભી નહીં, મુનિરાજ ભી ઇસકો ધર્મ માનતે નહીં, વો તો અપને આત્મા મેં લીન હોને કો હી ધર્મ માનતે હે, તો ઇસકા વર્ણન હી ક્યું કિયા? હા સહી બાત હે, જે વ્યવહારમાં આપણે બધા મુમુક્ષુઓ છે, સામે કોઈ મુનિરાજ આવે તો ઓળખાણ કેવી રીતના થાય કે આ મુનિરાજ છે? આપણે તેમના આંતરિક સ્વરૂપને ઓળખી શકતા નથી, તો બહારમાં આજે 28 મૂળ ગુણનું શુદ્ધ પાલન હોય તો એને મુનિરાજ તરીકે એમને આદર સત્કાર કરવામાં આવે છે. એમની યથાયોગ્ય વિનય જે નવગા ભક્તિ આપણે કહેવામાં આવે ને, એવી રીતના કરવામાં આવે છે. તે 28 મૂળ ગુણનું વર્ણન આપણે જોઈએ છે. જો ઉપર એક ટેબલ છે, થોડુંક એનું રેઝોલ્યુશન બરાબર નથી, પણ આપણે એમાં 28 મૂળ ગુણનું નામ વાંચીએ છીએ. કયા કયા છે 28 મૂળ ગુણ? લેફ્ટ થી રાઈટ તરફ 5 મહાવ્રત, પછી 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય, આવશ્યક અને સાત અન્ય ગુણ કદાચ વાંચવામાં તકલીફ થાય. ફરીથી બોલશું, કયા છે? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિય વિજય, છ આવશ્યક અને સાત અન્ય ગુણ. તો એમાં આપણે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ને પાંચ ઇન્દ્રિય વિજય થઈ ગયા. છ આવશ્યક થી આપણે આગળ જોશું. પેલા તો થોડુંક રિવિઝન કરીએ. પાંચ મહાવ્રત કયા કયા છે? અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત અને અપરિગ્રહ મહાવ્રત. જે પાંચ પ્રકારના પાપ છે એ પાંચે પાપોનો સંપૂર્ણ રીતે ત્યાગ એને મહાવ્રત કહેવામાં આવે છે. તો મુનિરાજને જરા પણ છે છ પ્રકારના જીવ જે ત્રસ અને સ્થાવર બધાનો સંપૂર્ણ ત્યાગ હોવાને કારણે એમને અહિંસા મહાવ્રત હોય છે. આને તો દ્રવ્ય હિંસા કહેવાય. જે અન્ય જીવોનો ઘાત થવો એને કહેવાય દ્રવ્ય હિંસા. અને મુનિરાજને અંદરમાં રાગ દ્વેષના ભાવની ઉત્પત્તિ થવી એને શું કહેવાય? ભાવ હિંસા. પણ મુનિરાજને દ્રવ્ય હિંસા પણ નથી અને ત્રણ કષાય ચોપડીનો અભાવ હોવાને કારણે ભાવ હિંસા પણ નથી. સિમિલરલી સત્ય મહાવ્રત કેવું હોય છે? કે ક્યારે જૂઠું તો બોલતા જ નથી, પણ જનરલી તો કોશિશ શું કરે છે કે પોતાના આત્મામાંથી બહાર આવીને એમને બોલવાનો વિકલ્પ જ ન આવે એવી કોશિશ કરે છે. સમજાય છે? એને શું કહેવાય? એને વચન મુક્તિ કહેવાય. કે મુનિરાજ પોતાના આત્માના આનંદમાં લીન રહે અને બહાર આવે તો બોલવાનો વિકલ્પ જ ન આવે એને કહેવાય વચન મુક્તિ. અને જો સામેવાળો જીવ ભવ્ય જીવ હોય અને એના કલ્યાણને અર્થે મુનિરાજને કરુણા ભાવ આવે અને એને ઉપદેશ આપવાનો ભાવ આવી જાય તો હિત મિત પ્રિય વચનથી ઉપદેશ આપે છે. જીવના કલ્યાણના અર્થને છોડીને બીજી કઈ વાત જ નથી કરતા. કોઈ બી કથા તો એમને હોતી જ નથી, પણ સંસારના કોઈ અન્ય પ્રયોજનની પણ વાત કરતા નથી. તો આવી વાણીને સત્ય મહાવ્રત કહેવાય. આવી રીતે અચૌર્ય મહાવ્રત કે બાકી અન્ય વસ્તુનો તો જવા દો, પણ દીધા વગર પાણી માટી આદિ કોમન વસ્તુ પણ લેતા નથી તો એને અચૌર્ય મહાવ્રત કહેવાય. બ્રહ્મચર્ય મહાવ્રત કે નવ બાળ પૂર્વક અને 18,000 જે શીલ ના ભેદો છે એનું પાલન કરે છે. અને અપરિગ્રહ મહાવ્રત કે એક સંયમના સાધન સ્વરૂપે પીછી અને પવિત્રતાના સાધન સ્વરૂપે કમંડળ. બહુ બહુ તો સ્વાધ્યાય માટે શાસ્ત્ર. આ ત્રણ વસ્તુ સિવાય બીજી કોઈ વસ્તુ એમને હોતી જ નથી એને અપરિગ્રહ મહાવ્રત કહેવાય. પછી પાંચ સમિતિ આપણે જોઈ. કઈ છે પાંચ સમિતિ? ઇન્દ્રિય સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપન સમિતિ અને પ્રતિષ્ઠાપન સમિતિ. ફરી ઇન્દ્રિય સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપન અને પ્રતિષ્ઠાપન. ઇન્દ્રિય સમિતિ એટલે શું? કે ચાર હાથ જોઈને કોઈ પણ જીવોનો ઘાત ન થાય એવી રીતના પ્રમાદ અને કષાયનો ત્યાગ પૂર્વક ધ્યાનથી ગમન કરે છે એને ઇન્દ્રિય સમિતિ કહેવાય. ભાષા સમિતિ કોને કહેવાય? કે હિત મિત પ્રિય વચન કહેવું એને જ ભાષા સમિતિ કહેવાય. એષણા સમિતિ જયારે આહાર લે છે તો 46 પ્રકારના અલગ અલગ દોષો હોય છે એનાથી રહી. એ 46 દોષો નો અમે લાસ્ટ ટાઈમ બહુ વર્ણન થોડુંક ચર્ચા કરી હતી કે આહાર લેવા આવતા હોય અભિગ્રહ લઈને અને રસ્તામાં કોઈ બાળક રડતું હોય તો અંતરાય જાણીને પાછા વયા જાય. કોઈ દુકાળ જેવું કઈ આવ્યું હોય કે અતિવૃષ્ટિ હોય તો અંતરાય જાણીને વયા જાય. અથવા તો ભોજનમાં કઈ પણ વાળ કે એવી કઈ અશુદ્ધ પદાર્થ હોય અથવા તો જે દાતાર હોય એના કપડા કે કઈ ટચ થઈ જાય અથવા તો વસ્તુઓ નીચે પડેલી હોય ભોજનની સામગ્રી તો અંતરાય જાણીને વયા જાય. મુનિરાજ ને આહાર દાન જેવી રીતે આપણે અભિષેક વાળા ધોતી દુપટ્ટામાં કરીએ ને એવી રીતે મુનિરાજ ને આહાર દાન ધોતી દુપટ્ટામાં થાય, આવા કપડે ન થઈ શકે. સમજાય છે? તેની આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે. મુનિરાજ આવી રીતના દરેક પ્રકારના એ દોષો ટાળીને આહાર લે છે, એને એષ્ણા સમિતિ કહેવાય. પછી આદાન નિક્ષેપન સમિતિ, કે કોઈ પણ વસ્તુ મુનિરાજ ધ્યાન થી નીચે મૂકે છે અને જોઈને લે છે કે જેનાથી કોઈ જીવ નો ઘાત ન થાય, એને આદાન નિક્ષેપન સમિતિ કહેવામાં આવે છે. અને પ્રતિષ્ઠાપન સમિતિ, કે મુનિરાજ પોતાના જે મલમૂત્ર આદિ નું વિસર્જન એવા નિર્જંતુ સ્થાનમાં કરે છે કે કોઈ જીવની હિંસા ન થાય. પછી પાંચ ઇન્દ્રિય વિલય, એ આપણે લાસ્ટ ક્લાસમાં એ જોયું હતું, જો ચોથી ગાથાનો ભાવ આપે એમાં છેલ્લી લાઈન. પાંચ ઇન્દ્રિયો કઈ કઈ છે? સ્પર્શ ઇન્દ્રિય, રસ ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણ ઇન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયના જે પર્યાયો છે, જે અલગ અલગ ભેદ આપણે જોયે ને, સ્પર્શ ના 8 ભેદ, રસ ના 2 ભેદ, ઘ્રાણ ના 2 ભેદ, સોરી રસ ના 5, સ્પર્શ ના 8, રસ ના 5, ઘ્રાણ ના 2, ચક્ષુ ના 5 અને કર્ણ ના 2, એવી રીતના કરીને ટોટલ 20 ભેદ થાય છે. તો મુનિરાજ આ દરેક પ્રકારના જે છે આ પાંચ ઇન્દ્રિયના વિષયો, એમાં સારું કે ખરાબ કે એવા કોઈ ભેદ વગર વસ્તુ જેમ છે એને જાણીને સમતાપૂર્વક રહે છે, એને પાંચ ઇન્દ્રિયથી વિજય કહેવામાં આવે છે. જો છેલ્લો પેરેગ્રાફ, મુનિઓને પ્રિય, મુનિઓ પ્રિય એટલે પ્રિય કે અપ્રિય એમ, પાંચ ઇન્દ્રિયના 5 રસ, 5 રૂપ, 2 ગંધ, 8 સ્પર્શ અને શબ્દ, એમ શબ્દરૂપ 5 વિષયોમાં રાગ દ્વેષ કરતા નથી. આ રીતે આપણે 5 આ 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય તો જોયા છે. હવે આપણે આગળ વધીએ. જો પાંચમી ગાથા છે, મુનિરાજના 6 આવશ્યક અને બાકીના 7 અન્ય ગુણ. ગાથા ફરીથી લઈએ. સમતા સંહારે સ્તુતિ ઉચ્ચારે વંદના જિન દેવ કો નિત કરે શ્રુતિ રતિ કરે પ્રતિક્રમ સજે તન આમેવ કો જિન કો નનો નન અંત દોવન લેશ અંબર આવરણ મુનિરાજના 6 પ્રકારના આવશ્યક હોય છે. આવશ્યક એટલે શું? નિત્ય અવશ્ય કરવા યોગ્ય કાર્ય, એ મુનિરાજના 6 હોય છે અને શ્રાવકના 6 હોય છે. આપણા શ્રાવકના 6 આવશ્યક કોઈને ખ્યાલ છે? દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. અને મુનિરાજના 6 આવશ્યક છે, થોડાક અલગ છે. જો એક નેક્સ્ટ પેજ પર ચાર્ટ છે, હા, જો આપણે ચાર્ટ દ્વારા જોઈએ છે મુનિરાજના કયા છે 6 આવશ્યક, કે સામાયિક અથવા સમતા, કે શંકર ભગવાનની સ્તુતિ, વંદન, પછી સ્વાધ્યાય, કાયોત્સર અને પ્રતિગ્રહ. મુનિરાજના આ 6 પ્રકારના આવશ્યક એમણે પ્રતિદિન કરવા યોગ્ય છે. આ મુનિરાજના અને શ્રાવકના આવશ્યક કેમ અલગ અલગ છે? એમના માટે કઈ અલગ છે ને આપણા માટે અલગ છે, એવું છે? હા, વેરી ગુડ. જો શ્રાવકને આપણે ઘર સંસાર માંડીને બેઠા છે, આપણા પાસે પરિગ્રહ છે, એ પરિગ્રહથી છૂટવા માટે તેને દાન આદિનો ઉપદેશ છે. મુનિરાજ તો અમે અપરિગ્રહી છે, તેમને દાન આદિ હોતા નથી. પણ મુનિરાજને સામાયિક આદિના નિયમ છે. આપણે શ્રાવકોને સામાયિક આદિના નિયમ નથી, કેમ કે મુનિરાજ તો નિરંતર જંગલમાં વસે છે, નિરંતર પોતાના આત્મ ધ્યાનમાં લીન છે. એ આત્મ ધ્યાનમાં વધારે વૃદ્ધિ થાય એના માટે તેને એમને સામાયિક એ નિરંતર કરવા યોગ્ય વસ્તુ છે. તો એવી રીતના બેમાં થોડા થોડા ફરક છે. સમજાય છે? તો પહેલું તો છે સામાય. હવે આ દરેક શટ આવશ્યક છે ને એમાં પણ નિશ્ચય ને વ્યવહાર કરવું છે કે સામાયિક. સામાયિક એટલે શું? ક્ષમતામાં રહેવું. સામાયિક એટલે ક્ષમતામાં રહેવું. તો ક્ષમતામાં એટલે શું કરે છે મુનિરાજ? ક્ષમતામાં એટલે કરે છે શું? જયારે મુનિરાજ આખો દિવસ, એમને તો દિવસમાં એક વાર આહાર કરવા આવવાનું છે, જંગલમાં રહેવાનું છે, એવું કઈ બહુ સુવાનું તો છે નહીં. એમને હવે ટાઈમ જ ટાઈમ છે. ટીવી જોવાનું નહીં, ન્યુઝ પેપર વાંચવાના નહીં, કોઈ દિવસ ચર્ચા કરવાની નહીં, કઈ સ્ત્રી કથા કઈ કરવાની નહીં. તો કરવાનું શું આખો દિવસ? સમજાય? તો આખો દિવસ મુનિરાજ આ છ આવશ્યક માં પોતાનો સમય ગાળે છે. આપણે પેલું ગુણસ્થાન નો ક્રમ જોઈએ ને, તો જે ચોથા ગુણસ્થાને અવ્રતિ શ્રાવક છે એમને કઈ સામાયિક નો નિયમ નથી. હજી તો અવ્રતિ છે ને. પછી જેમ પાંચમા ગુણસ્થાને આગળ વધે છે તો એક સામાયિક પ્રતિમા એમને આવે છે. તો દિવસમાં એક વાર, બે વાર અથવા ત્રણ વાર નિયમ પૂર્વક એક મુહૂર્ત કે બે મુહૂર્ત એવી રીતના એકાંત સ્થાનમાં પોતાના ધ્યાન એટલે આત્માની સમજણ, ભેદ વિજ્ઞાન, ધ્યાન આદિ કરવું એવા નિયમ પંચમ ગુણસ્થાન પરથી શ્રાવક રહે. હવે મુનિરાજ ને કેટલા ટાઈમ નો સામાયિક નો નિયમ હશે? એમને તો કઈ મર્યાદા જ નથી, 24 કલાક સામાયિક માં જ છે. શ્રાવક ને તો હજી સવાર બપોર સાંજ એવું નિયમ છે. મુનિરાજ ને તો નિરંતર સામાયિક માં જ છે. કેમ કે નિરંતર સાતમા ગુણસ્થાન માં આવવાનું છે ને એમને, તો ચોથા છઠ્ઠા સાતમા માં નિરંતર એમને જવાનું છે. તો એ આત્માના બળ પૂર્વક એ સાધના વધે એના માટે એમને નિરંતર સામાયિક છે. તો પોતાના આત્મામાં લીન રહેવું અને લીનતા વખતે કોઈ પર પદાર્થમાં કઈ ભેદભાવ થવા જ નહીં, કોઈ રાગદ્વેષ થવા જ નહીં. તો આમે ક્ષમતા થઈ કે દરેક પર વસ્તુમાં ક્ષમતા થઈ, એ તો નિશ્ચય સામાયિક છે. એ તો નિશ્ચય સામાયિક પોતાના આત્મામાં લીન છે. તો બહારમાં એમને કોઈ રાગદ્વેષ ભાવ ઉત્પન્ન જ નથી થતા, એ તો નિશ્ચય સામાયિક છે. અને જયારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે તો જે સામાયિક આદિ ની જે ક્રિયા કરવામાં આવે છે કે એક સ્થાન પર બેસવું અથવા તો અમુક પાઠ વાંચવા, અમુક એ રીતે ભેદ જ્ઞાન કરીને આત્માના ધ્યાનમાં લીન થવું, એ બહારની ક્રિયાઓને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે. એ કહેવાની વસ્તુ છે. જયારે સાચી સામાયિક તો પોતાના આત્મામાં લીન રહેવું એ રીતે. પછી બીજું, સાચા દેવ શાસ્ત્ર ગુરુની સ્તુતિ. હવે જંગલમાં બેઠા હોય અને ત્રીજું પણ છે ને જીનેન્દ્ર ભગવાનના વંદન. જંગલમાં બેઠા હોય તો જીનેન્દ્ર ભગવાનને ક્યાં ગોતવા જાય? તો આ તો કર્તવ્ય છે, એવરીડે કરવાનું જ છે એમણે. તો પાર્લા મંદિર તો આપણે શહેરમાં બનાવ્યું છે, મુંબઈ શહેરમાં. કે જંગલમાં હોય તો નિરંતર દર્શન કરવા આવે, બરાબર ને? હવે જંગલમાં જીનેન્દ્ર ભગવાનનું મંદિર ક્યાં ગોતવા જાય? નિરંતર મુનિરાજના ભાવોમાં જીનેન્દ્ર ભગવાન વસેલા જ છે. તો જયારે આત્માના આનંદમાં નથી અને બહાર આવે છે, તો બહાર આવતા એ જીનેન્દ્ર ભગવાન કથિત 28 મૂળનું પાલન કરે છે ને, એમનું પાલન કરે છે. એમનો જ કહેલો ઉપદેશ બીજા કોઈને એ સમજાવે છે ને, ધર્મના માર્ગમાં લગાવે છે. એમના જ કહેલા ઉપદેશ ઉપર જે વ્રત આદિ કરવાની જે ક્રિયાઓ છે એ કરે છે. એમના જ કહેલા ઉપદેશને શાસ્ત્ર આદિમાં રચે છે. આ બધું તીર્થંકર ભગવાનની સ્તુતિ જ છે. સમજાય છે? આપણે એમ કહીએ ને ઘણી વાર કે વૈયાવૃત્તિ, ગુરુની વૈયાવૃત્તિ કરવી જોઈએ. એ પણ આપણે આવે ને આપણા શ્રાવકના કર્તવ્યમાં, બાર તપમાં પણ આવે છે. તો એટલે એમાં કરવાનું શું? યાર ગુરુને જઈને પગ દબાવવાના કે એમને કઈ દુઃખ હોય તો દૂર કરવાના, એમને તાવ આદિ આવ્યો હોય બધું પટ્ટી મૂકવાનું, એવી રીતના જે ગુરુએ કહેલો સાચો માર્ગ છે એના ઉપર ચાલીને પોતાના આત્માને અનુભવવું, એને સમજવું, એ જ ગુરુની વૈયાવૃત્તિ છે. સમજાય છે? તો એવી જ રીતે મુનિરાજને સાચા દેવશાસ્ત્ર ગુરુની સ્તુતિ અને જીનેન્દ્ર ભગવાનના વંદન એ પણ એક નિરંતર કર્તવ્ય છે. 24 કલાક ચાલુ જ છે. એમ નથી કે જયારે માનસુંગ આચાર્ય ભગવાને એવું ભક્તામાં સ્તોત્ર ની રચના કરી ત્યારે જ એમણે ભગવાન ની સ્તુતિ કરી, એના સિવાય તો કઈ કરતા જ નતા. એવું નથી, એમને તો નિરંતર ભગવાન ની સ્તુતિ ચાલુ જ છે. ખ્યાલમાં આવે ને? આગળ સ્વાધ્યાય. હવે સ્વાધ્યાય માં શું કરે છે? કેમ કે મુનિરાજ ને શાસ્ત્ર રાખવાનો કોઈ નિયમ નથી. પીછી ને કમંડળ નો તો લગભગ નિયમ છે એમ કે જે અમુક બધા રૂઢિધારી મુનિરાજ ન હોય, જેને હિંસા કે અપવિત્રતા હોય જ નહીં તો એમને ન હોય. જે તીર્થંકર મુનિરાજ હોય ને તો એમને તો જન્મથી કોઈ નિહાળ હોય જ નહીં, તો એમને કમંડળ ની જરૂરત નથી. અથવા જે બીજા અમુક મુનિરાજ હોય ને, જે અમુક રૂઢિધારી મુનિરાજ છે, અથવા તો જે ઓલા વિશેષ ચારિત્ર ના ધારક હોય ને, છેદોપ સ્થાપના અને પરિહાર વિશુદ્ધિ, પરિહાર વિશુદ્ધિ ધારક મુનિરાજ ના નિમિત્તથી કોઈ જીવની હિંસા થતી જ નથી, તો એમને પીછી આદિનો નિયમ નથી. પણ જનરલી પીછી ને કમંડળ તો નિયમ રીતે મુનિરાજ પાસે હોય જ. શાસ્ત્ર નો તો નિયમ નથી, તો સ્વાધ્યાય કેવી રીતના કરશે? અચ્છા, બીજો પોઈન્ટ કે દરેક મુનિરાજ કુનકુંદ આચાર્ય જેવા જ્ઞાની હોય અને એમને બધા શાસ્ત્રો મૌખિક યાદ હોય, કે બધા શાસ્ત્રો સાર ભરેલો હોય અને શાસ્ત્ર પોતે જ રચી શકે એવી એમને ક્ષમતા હોય, એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. અમુક મુનિરાજ નો ક્ષયક્ષમ ઓછો પણ હોય શકે, તો એમને કદાચ કઈ યાદ ન રહેતું હોય, યાદ ન રહ્યું હોય અને હાથમાં શાસ્ત્ર નથી, તો સ્વાધ્યાય કેવી રીતના કરશે? જે સાચું વસ્તુ સ્વરૂપ છે એમાં સ્વ અને પર નું ભેદ વિજ્ઞાન જે મુનિરાજ નિરંતર કરે છે ને, એ જ એમનો સ્વાધ્યાય છે ખરેખર. કે હું જીવ છું, આ હું જીવ છું, આ મારો આત્મા મને અનુભવાય છે, એના સિવાય આ જે પર વસ્તુ બધી છે એ પર છે, મારી જેમ એ પણ વિશ્વનો એક દ્રવ્ય છે, અનંત ગુણથી એ પણ ભરેલા છે, જે રીતના હું અનંત ગુણથી ભરેલો છું. જે રીતના ગુરુદેવ શ્રી કહે ને કે ભાઈ હું ચેતન ઈશ્વર છું, તો એ જડેશ્વર છે ને, પણ મારાથી ભિન્ન છે, મારું સુખ મારામાં છે ને એક સુખ થી રહિત છે. આવો જે પોતે નિરંતર વિચાર આદિ કરે છે એ પણ મુનિરાજ નો સ્વાધ્યાય છે. મુનિરાજ ને ક્ષયોક્ષમ ની કમી ને કારણે કદાચ શાસ્ત્ર યાદ ન હોય એવું બની શકે, પણ તત્વ ની કમી હોય અને એમને તત્વ માં ઊંધું હોય એવું ક્યારે બની શકે જ નહીં. તો તત્વ ની જે એમને સાચી સમજણ છે અને એના જે વિચાર, તત્વ વિચાર એમને નિરંતર ચાલે છે, એ જ મુનિરાજ નો નિરંતર સ્વાધ્યાય. પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે આપણે જે 10 દિવસ આવે એવું કાનના ઓલી ચોપડી વાંચીએ, પ્રતિક્રમણ કહેવાય. કેમ આપણે તો કરીએ છીએ પર્યુષણ 10 લક્ષણ ના દિવસોમાં કાનના, જે આખું વર્ષ જે આપણે પાપ કર્યા હોય અને એવી પછી 1 કલાક પેલું આપણે ચોપડી વાંચીએ કે આપણા બધા પાપ ધોવાઈ જાય. ઓલા હિન્દુ લોકો એમ કે તમે પાપ કરો અને ગંગામાં ડૂબકી લગાવો એટલે તમારા પાપ ધોવાઈ જાય, અને આપણે કહીએ કે પ્રતિક્રમણ ની ચોપડી વાંચો એટલે તમારા પાપ ધોવાઈ જાય, તો આપણા બે માં શું ફરક રહ્યો? પ્રતિક્રમણ કોને કહેવાય? પાછા વળવું આવે છે ને, આપણે જે પૂર્વે કરેલા શુભ અશુભ ભાવો થી પાછા વળીને નિવર્તાવીને, ખાલી પાછા વળવું એમ નહીં, ત્યાંથી પાછા વળીને પોતાના સ્વરૂપને સમજીને એમાં લીન રહેવું, એ સાચું પ્રતિક્રમણ છે. સાચું પ્રતિક્રમણ કયું છે? એ જે પૂર્વે જે શુભાશુભ ભાવ કર્યા હતા ત્યાંથી પાછા વળીને હવે પોતાનું સ્વરૂપ જે છે એને સમજીને એમાં લીન રહેવું, એ જ ખરેખર પ્રતિક્રમણ છે. તો મુનિરાજ શું કરે છે? મુનિરાજ તો નિરંતર સાતમા ગુણસ્થાનમાં જાય છે ને, છઠ્ઠા સાતમામાં, તો એ તો નિરંતર ત્યાંથી પાછા વળીને પોતાના આત્મામાં લીન રહે છે, એટલે મુનિરાજ ને પ્રતિક્રમણ પણ નિરંતર ચાલુ છે. આ અમૃતચંદ્રાચાર્ય આ સમયસારમાં પાછળ લખે ને, કળશમાં છેલ્લે શું કહે છે? હા, કે આ જે ટીકા રચાય છે
એ ટીકા મેં નથી લખી હે, એવું તમે ભૂલમાં એવા ભ્રમમાં નહીં રહેતા કે આ ટીકા અમૃતચંદ્ર સુરી એ લખી છે. તો કોને લખી છે કે ભાઈ શબ્દ જે આ જે વર્ણ છે આપણે કહે ને સીધો વર્ણ તમામ નાય, જે રીતના લ લ બોલીએ તો લ ગુજરાતીમાં પણ સાઉન્ડ તો લ જ છે, ભલે ને રિટન સ્ક્રિપ્ટ અલગ છે, હિન્દીમાં રિટન સ્ક્રિપ્ટ અલગ છે, પણ ધ સાઉન્ડ ઓફ એલ ઇઝ સેમ ઇન ઇંગ્લિશ લેટિન વોટ એવર લેંગ્વેજ યુ પિક. તો જે વર્ણ જે છે એ વર્ણ યુનિવર્સલ છે, એ યુનિવર્સલ વર્ણોથી કોઈ પર્ટિક્યુલર ભાષાના અક્ષરો તૈયાર થયા, એ અક્ષરોથી શબ્દો તૈયાર થયા, અને શબ્દોથી વાક્ય તૈયાર થઈને આ કળશો રચાયા છે. એ તો પૂતગલનું કામ છે, એમાં અમૃતચંદ્ર સુરીનું કાંઈ કામ નથી. અમૃતચંદ્ર સુરીએ તો શું કર્યું છે કે અમૃતચંદ્ર સુરી તો સ્વરૂપમાં ગુપ્ત છે, સમજાય છે? તો લખીને કોણે ફિઝિકલી તો અમૃતચંદ્રાચાર્ય જ લખી દે, એ કન્ફ્યુઝનમાં નહીં રહેતા કે એમણે એકચ્યુઅલી નથી લખી, પણ ત્યાં એ પોતાને શરીર રૂપ માનતા નથી, પોતાને તો આત્મા રૂપ માને છે, અને આ શરીરના જે પરિણામન થાય છે, ઓલું જે તાડપત્ર પર લખે ને ઓલાથી, એ બધાનું પરિણામન થાય છે, તો એ તો પૂતગલોનું પરિણામન છે, એ મારું કામ જ નથી. મારું કામ શું હતું કે જે ત્યારે એ ટાઈમમાં જે તત્વ વિચારો થયા, જે વિચારો આવ્યા, જે વિકલ્પ ને કારણે લખાઈ ગયું, અને એ વિકલ્પ થી હું મારા આત્માઓ પાછો ગયો. ક્યાંક તો મારા નિયમ શાંતિ કોઈ બીજા શાસ્ત્રોમાં એમ કહે છે ને કે આની રચના તો મેં મારા કલ્યાણ ને અર્થે કરી છે, નિત કલ્યાણ ને અર્થે આ શાસ્ત્ર ની રચના થઈ છે. તો એ જે પોતાના ઉર્ધ્વતાને માટે જે કરવામાં આવે છે, એ તો કરવામાં આવે છે બાહ્ય કાર્ય છે, પોતાના આત્મામાં એને કારણે લીન થાય છે, એ એનું નિશ્ચય કાર્ય છે. તો ખરી રીતે પ્રતિક્રમણ પણ એ વ્યવહારમાં કેવી રીતના હોય કે મુનિરાજ આહાર દાન લેવા ગયા હોય અને રસ્તામાં એમનાથી કાંઈ પણ દોષ આદિ થયા હોય, કે આહારની ક્રિયા વખતે કાંઈ દોષ આદિ થયા હોય, તો પાછા વળીને એમના જે આચાર્ય હોય એમને આખી ઘટના કરી સંભળાવે, એમાં એમના જે ભાવ થયા હોય એ પણ કે જો અહીંયા હું આમ ગયો તો મને આ વસ્તુ પર રાગ આવી ગયો, આ વસ્તુ પર આમ થઈ ગયું, એ આખું કહીને પછી આચાર્ય ભગવાન પાસે ક્ષમા પ્રાર્થના કરે કે હવે આ દોષોનું જે પણ યથાયોગ્ય પ્રાયશ્ચિત હોય એ તમે મને આપો, એ એમનું વ્યવહાર પ્રતિક્રમણ છે, કે પોતાના જે પૂર્વે કરેલા દોષોની માફી માંગે છે, પણ નિશ્ચયથી તો પોતાના આત્મામાં લીન. અને છેલ્લું કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એટલે કે પોતાના શરીરને ત્રાસ આપવો, એટલે કાયોત્સર્ગ. કેમ આ લખ્યું તો છે કે કાય નો ઉત્સર્ગ, કેમ કાય ને ભૂલી જવાનું, એટલે જે આત્માના ધ્યાન સ્વાધ્યાય આદિ વખતે જે પરિશ્રમ આદિ સહન કરીને શરીરના મમત્વનો ત્યાગ કરવામાં આવે છે, એમાં પાછું સહન કરીને એટલે સહન નથી કરતા, પણ ત્યાંથી ઉપયોગને હટાવી લેતા ત્યાં ધ્યાન જ નથી જતું, અને એમાં જે શરીરને કષ્ટ પડે છે એને ભૂલીને પોતાના આત્મામાં એ જાય છે, એને કાયોત્સર્ગ કહેવામાં આવે છે. કે શરીર ઉપરની મમત મમતાનો ત્યાગ કરે છે, શરીર ઉપરની મમતાનો ત્યાગ કરવો એને કાયોત્સર્ગ કહેવામાં આવે છે. તેથી તેઓને એ ક્ષ આવશ્યક હોય છે. હવે આપણે ક્ષ આવશ્યક તો જોયા, આ કાયોત્સર્ગ પરથી મને એક સ્ટોરી યાદ આવે છે, એ સ્ટોરી આપણે કરીએ. અમે આ ક્લાસમાં એવી રીતના થોડી સિસ્ટમ રાખી છે કે દરેક ક્લાસમાં આપણે એક મુનિરાજની સ્ટોરી પણ સાથે લઈએ, પ્રથમાનિયોગની કથાઓ પણ આપણે સાંભળવી જોઈએ ને, એ ઘણી વૈરાગ્યદાયી હોય. હવે આપણે તો જે સ્વાધ્યાય કરીએ અઠવાડિયામાં એક કલાક, એક કલાકમાં પ્રથમાનિયો કેવા જ હતા મૂળ તત્વ રહી જાય, એટલે આપણે ક્યારે કથાઓ સાંભળી જ ન હોય. મુનિરાજ બ્રહ્મચર્ય વ્રત ના ત્યાગી હોય ને, એટલે સ્ત્રીઓ મુનિરાજ ને સ્પર્શ ન કરી શકે, પણ જે આહાર દાન ની બધી તૈયારી છે તો સ્ત્રીઓ જ કરે છે. એટલે હા, એટલે એ ઉપરથી આમ દૂરથી કરે છે એવી રીતના.
હા પણ એમાં પણ શુદ્ધ વસ્ત્ર હોય છે અલગ. એની આખી જે મોટા શાસ્ત્ર છે ને ભગવતી આરાધના આદિ એમાં બહુ ડિટેલમાં આપ્યું છે કેવી રીતના આરાધન કરે છે, નવધા ભક્તિ કઈ કઈ હોય છે, કયા કયા માં દોષ આવે છે, 46 પ્રકારના દોષ છે એનું આખું ડિટેલમાં વર્ણન છે એમાં. જો આમાં તમને દેખાડું, હવે ટોપિક નીકળ્યો છે ને તો જો પાછળ છેલ્લે છઠ્ઠી ગાળમાં પેજ 197 છે, છઠ્ઠી ગાળનો ભેદ સંગ્રહ કરી દે. એ ભેદ સંગ્રહમાં 46 દોષ કયા કયા છે એનું હાઈ લેવલ થોડું ખાલી નામ આપ્યા છે. તો 46 દોષ એમાં મળ્યું બધાને. હા, દાતાના આશ્રયે 16 ઉદગમ દોષ. દાતા જે છે આહારના, એના આશ્રયે 16 પ્રકારના દોષ છે. પછી પાત્રના આશ્રયે 16 ઉત્પાદન દોષ. કઈ વસ્તુ આપવામાં આવે છે એના ઉત્પાદનના દોષો છે. આહાર સંબંધી 10 દોષ. હવે જેવી રીતના સમજો કે એક એક્ઝામ્પલ આપું, એકદમ ક્રૂડ એક્ઝામ્પલ, આપણે લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય ને લોકો, તો એ લોકોને દૂધની વસ્તુ પચે નહીં. હવે સમજો એમાં એક જીવ મુનિરાજ થઈ ગયો, તો એવા કોઈ મુનિરાજ હોય જેના શારીરિક રીતે લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે અને તમે સરસ મજાની ખીરનો આહાર એમને કરાય છે, એકદમ પાચક બધી રીતે સરસ, એમાં ડ્રાયફ્રૂટ છે જે પણ જે યોગ્ય હોય શુદ્ધ રીતે નાખી, તો એમના માટે એ આહાર સારો કે નહીં સારો? નહીં સારો. એવી જ રીતે એવા ઘણા બધા અલગ અલગ દોષો હોય છે જેનું ધ્યાન રાખીને આહારદાન કરવામાં આવે છે. તેમાં બહુ ડિટેલ ઘણી મોટા શાસ્ત્રોમાં બહુ આપવામાં આવ્યું છે, એમાં ધ્યાનથી વાંચવી જોઈએ. ફરીથી આવી જાઓ, આપણે વાત કરતા હતા હા સ્ટોરી કે મુનિરાજ કેવી રીતના પોતાના કાયમી મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માના આનંદમાં લીન રહે છે. એવા ઘણા બધા અંતર્કૃત કેવડી થઈ ગયા છે. આપણે વાત કહીએ ને પહેલા, અંતર્કૃત કેવડી કોને કહેવાય? કે જેના ઉપર ઉપસર્ગ આવે, એ ઉપસર્ગના કાળમાં એ મુનિરાજ પોતાના ધ્યાનની ધારા વધારીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, અહીંયા શરીરનો નાશ થાય અને મુનિરાજ અર્યંત અને સિદ્ધ દશા લઈને અંતર મુહૂર્તમાં સિદ્ધ થઈ જાય. અને ઘણા ઉપસર્ગ કેવડી થયા છે. પેલું અંતર્કૃત કેવડી છે, આ ઉપસર્ગ કેવડી છે. ઉપસર્ગ કેવડી કોને કહેવાય? કે એમના ઉપર ઉપસર્ગ થાય ત્યારે એ ધ્યાનની ધારા વધારીને કેવળ જ્ઞાન પ્રગટ કરે, ઉપસર્ગ દૂર થઈ જાય અને પછી મુનિરાજ યથા યોગ્ય અર્યંત અવસ્થામાં ધર્મ ઉપદેશ કરીને છેવટે આયુ પૂર્ણ થાય ત્યારે સિદ્ધ થાય. અંતર્કૃતમાં તરત અંતર મુહૂર્તમાં સિદ્ધ થઈ જાય, એ થોડો ફરક છે. તો એવા એક ગુરુદત્ત મુનિ છે, ત્યારે નામ સાંભળ્યું છે? ગુરુદત્ત મુનિ ની આપણે સ્ટોરી જોઈએ. તો બહુ વખત પહેલાની વાત છે, હસ્તિનાપુરમાં એક રાજા હતા, એ રાજાનું નામ વિજયદત્ત. એ ઘણા ધાર્મિક રાજા હતા અને શાંતિપ્રિય હતા, તો પ્રજાનું સારી રીતે જતન કરતા હતા અને રાજ્યમાં દરેક જગ્યાએ ધર્મનો પ્રભાવ અધિક કરતા હતા. એમની રાણીનું નામ છે વિજયા અને એમને એક પુત્રનો જન્મ થયો જેનું નામ છે ગુરુદત્ત. હવે યથાયોગ્ય કાળક્રમે એ જે વિજયદત્ત રાજા હતા એમને સંસાર શરીર અને ભોગોથી વૈરાગ્ય થયો અને એમણે મુનિદીક્ષા લીધી. મુનિદીક્ષા લીધી એટલે રાજ્યનો કારભાર પોતાના પુત્ર ગુરુદત્તને સોંપતા ગયા અને એ બધી જંજાળથી મુક્ત થઈને જંગલમાં ધ્યાન કરવા લાગ્યું. હવે જે ગુરુદત્ત હતા એ પણ આમ સ્વભાવથી તો અત્યંત કોમળ, શાંત સ્વભાવી, ધાર્મિક અને વૈરાગી જીવ હતા. એમને પ્રજા બહુ, જે રાજ્યનો બહુ એક્સપાન્શન ને એનો કઈ બહુ લોભ નહોતો, એટલે એ તો પોતાના રાજ્યમાં શાંતિથી શાંતિપૂર્વક રાજ્ય કરતા હતા, પણ કુશળતાથી, કે પ્રજાને કોઈ બીજા રાજ્યથી કે કોઈ જાતથી કઈ ડર ન રહે અને એ પણ એકદમ નિર્વિકલ્પ રૂપે પ્રજા પણ ધર્મ માર્ગમાં આગળ વધી શકે એ રીતે રાજ્યનું પાલન એ કરતા હતા. હવે એમાં થયું એમ કે એક દિવસની વાત છે કે રાજ્યની બાજુમાં એક દ્રોણી નામનો પર્વત હતો, માઉન્ટેન. એ પર્વત પર એક સિંહ હતો. એ બહુ વિકરાળ હતી, એકદમ ભયંકર ને ડરાવતો. રાજ્યની બાજુમાં જ હતો એટલે લોકોને હંમેશા ડર રહેતો હતો કે ક્યારે એ સિંહ આવે, ક્યારે આપણા ગામ પર અટેક કરે અને અમને હેરાન કરે, અમારા પ્રાણની પણ શંકા થાય. તો એવા ડરને કારણે પ્રજા શાંતિથી રહી નથી શકતી. તો એને કારણે એક દિવસ બધા પ્રજાજનો ભેગા મળીને એ ગુરુદત્ત રાજાના મહેલમાં ગયા અને એમને એમણે પ્રાર્થના કરી કે હે મહારાજ, આ પર્વત પર બહુ હિંસક સિંહ છે, અમે બધા એનાથી ખૂબ ભયભીત છે. તમે તો પ્રજા પાલક છો, અત્યંત વીર છો, માટે તમે આનો કઈ યોગ્ય ઈલાજ કરો કે અમારો પ્રયત્ન કેવી રીતના દૂર થાય. પ્રજા બહુ સ્માર્ટ છે, સોલ્યુશન ન આપે, ખાલી પોતાનું પ્રોબ્લેમ કે અમારો ભય દૂર કરો, બાકી તમે એની સાથે જે કરો એ તમારી નથી. હવે ઉપાય શું છે આપણી પાસે કે આપણા રાજ્યમાં સિંહ હોય, એમાં જો વિકરાળ ભયંકર સિંહ હોય તો શું કરે? તો એક દિવસ એમણે ગામના લોકોને આશ્વાસન આપ્યું અને પોતાની સાથે અમુક જે એના વીર યોદ્ધાઓ હતા એમને લઈને ગુરુદત્ત રાજા પોતે ગયા પર્વત પર સિંહને પકડવા માટે. તો આટલા બધા યોદ્ધાઓને આવતા જોઈને સિંહ ભલે વિકરાળ ગમે તેવો હોય પણ હવે પોતાની સામે બહુ વધારે લોકો હોય અને બધા બહાદુર હતો, ડરી જાય જરા. તો એ સિંહ જરા ડરી ગયો અને આ લોકો એને બધા ઘેરી વળ્યા, સિંહને બધા રાજાઓ પકડવાની કોશિશ તો ઘણી કરી પણ એમાં એ સિંહ કઈ જગ્યા ગોતીને કેન્સિંગ કરી ગયો અને નીકળીને અંધારી ગુફામાં જઈને છુપાઈ ગયો. હવે ગુફા તો તમે જોઈ હોય વન વે જઈ હોય, એક જ ડાયરેક્શનથી તમે બહાર નીકળી શકો. તો હવે ગુરુદત્ત રાજાએ આ મોકો જોયો અને જોયું કે ભાઈ આ ગુફામાંથી હવે સિંહ નીકળી શકે એમ નથી. તો ગુફાની ચારે બાજુ બધા ઘેરી વળ્યા, લાકડીઓ લાકડા અને પાંદડા અને બધાનો ઢગલો કર્યો એ ગુફાના મોઢા આગળ ને આજુબાજુ અને એને આગ લગાવી દીધી. હવે ગુફામાંથી નીકળવાનો રસ્તો તો નહીં, ત્યાં સામે જ આગ લાગેલી છે, બધે ધુમાડો ધુમાડો અને આગની લપટો બધે ફેલાઈ ગઈ. તો એવામાં સિંહ ક્યાંય બહાર નીકળી ન શક્યો અને ત્યાં ને ત્યાં એ બળીને એનું મૃત્યુ થયું. હવે મારે તમને કઈ કેવું છે વિચાર કરજો, સિંહ જેવા અત્યંત ક્રૂર પ્રાણી છે, એનો આહાર માંસાહાર જ છે, કઈ શાકભાજી કે ઘાસ ફૂસ આપી જેમ ખાતા નથી, માંસાહાર જ છે અને આવી ક્રૂર દશામાં એનું મૃત્યુ થયું છે કે બધે અગ્નિ આદિ ફેલાઈને એનું શરીર ભસ્મ થઈને એનું મૃત્યુ થયું. પણ ત્યાંથી મૃત્યુ પામીને એક ચંદ્રપુરી નામની નગરી છે જ્યાં એક બ્રાહ્મણ રહે છે, એ બ્રાહ્મણના ઘરે એનો જન્મ થયો આ સિંહનો. અને મનુષ્યનું એ પુત્રનું નામ કપિલ બ્રાહ્મણ તરીકે રાખવામાં આવ્યું. જે પૂછવું છે એમ છેલ્લે તમને પૂછીશ, આપણે એને પાછા આવવું. તો એનો જન્મ કપિલ બ્રાહ્મણ તરીકે થયો. હવે આ બાજુ નગરમાં જે સિંહનો બધાને ડર હતો એ ડર દૂર થયો એટલે બધા પાછા પોતાના યથા યોગ્ય ધાર્મિક આદિ કાર્યમાં લાગી ગયા. કાળક્રમે થોડા વખત પછી અમુક કઈ પ્રસંગ બન્યા અને ગુરુદત્ત રાજાને પણ સંસારથી વૈરાગ્ય થયો અને એમણે મુનિ દીક્ષા લીધી. મુનિ દીક્ષા લીધી, સ્વાધ્યાય આદિ માં આગળ વધ્યા, 28 મૂળનું નિરંતર પાલન કરે છે. એ કરતા કરતા કાળક્રમે પછી આગળ વધે વિહાર કરતા છે. હવે વિહાર કરતા 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 એ ગુરુદત્ત મુનિરાજ આ ચંદ્રપુરી નગરીમાં આવ્યા. અહિયાં ચંદ્રપુરી નગરી માં સિંહનો જીવ કપિલ બ્રાહ્મણ નો પુત્ર થયો છે. આપણા માઇન્ડ માં આગળની સ્ટોરી તો વર્કઆઉટ થઈ ગયો છે, પણ હજી આપણે ડાયરેક્ટ ત્યાં નથી બોલતું, ધીરે ધીરે. તો શું થયું કે ગુરુદત્ત મુનિરાજ જંગલમાં વિહાર કરતા કરતા એ જંગલમાં અમુક આજુબાજુના ખેતર હોય ને ત્યાં વિહાર કરતા હતા. ત્યારે મુનિરાજ ને વિહાર કરતા જોયા છે તમે? અથવા ઇમેજિન કરી શકો એવો કેવી રીતના હોય? કેમ કે મુનિરાજ ગ્રીનરી ઘાસ આદિ પર તો ચાલે નહીં, જે નિર્જંતુ જગ્યા હોય એના પર જ ચાલે. તો જંગલમાં વિહાર કરતા કરતા એવી જગ્યાઓ ગોતે જ્યાં કોઈ જીવ આદિ ન હોય. અને એ કેરીઓ જે હોય ને આપણે, એ કેરીઓ પણ એવી હોય કે જ્યાં જરાય ઘાસ ન હોય. વરસાદના સીઝનમાં એટલે તો 4 મહિના એક જગ્યાએ સ્થિર થઈ જાય, કેમ કે એ ચાલવાની કોઈ જગ્યા બચે જ નહીં, બધે ઘાસ ને લીલ ને બધું થઈ જાય. તો એવા ચાલતા ચાલતા નજીકમાં ખેતર કે આવી જાય હોય તો ત્યાં પણ એ વિહાર કરે. તો એમ વિહાર કરતા કરતા ગુરુદત્ત મુનિરાજ એ કપિલ બ્રાહ્મણ ના ખેતરમાં વિહાર કરતા. હવે મુનિરાજ ની દશા કેવી છે એના પર થોડું ધ્યાન આપો. મુનિરાજ ને કોઈ પ્રી પ્લાન્ડ થિંકિંગ નથી કે મારે આ ડાયરેક્શનમાં ચાલવું છે. એ તો પોતાના ધ્યાન આદિમાં લીન છે, બરાબર. હવે જેવી રીતના અહીંયા હું બેઠો છું, કઈક બોલું છું, તો મારે પ્રી પ્લાન્ડ નથી કે મારા હાથ કેવી રીતના હલાવવાના છે, પણ એ તો કોઈ ડાયરેક્શનમાં હલે છે એની જાતે, સમજાય છે. એવી રીતે મુનિરાજ ને પોતાના ધ્યાન આનંદમાં લીન હોવા છતાં કઈક વિકલ્પ ઉઠે અને ગમન આદિ કરવાનો ભાવ થાય છે તો ગમન કરે છે. વળી એમાં વિકલ્પ તૂટી જાય અને પોતાના ધ્યાનમાં મન લાગતું હોય તો જ્યાં ઉભા હોય ત્યાં ત્યાં સ્થિર થઈ જાય, સમજાય. તો એ આ ગુરુદત્ત મુનિરાજ કપિલ બ્રાહ્મણ ના ખેતરમાં વિહાર કરતા હતા અને ત્યાં કાયસ્થર લઈને ત્યાં સ્થિર થયા. કાયસ્થર ની તમને આપણે ચર્ચા કરી ને કે પોતાના આત્માના આનંદમાં લીન થતા શરીર આદિ પરથી મમત્વનો ત્યાગ કરીને ઉપયોગને હટાવીને આનંદમાં સ્થિર થવું, એમ કરીને કાયસ્થર આત્મ નિશ્ચય પરિભાષા છે. વ્યવહારમાં કાયસ્થર એટલે જેમ છે એમ એક સ્થાને સ્થિર થઈ જવું, એમ કરીને ગુરુદત્ત મુનિરાજ ત્યાં સ્થિર થયા. હવે કપિલ બ્રાહ્મણ સવારનો કોર છે એટલે એ તો પોતાના ખેતરમાં ખેતી કરવા કાર્ય કરવા આવ્યા, ખેતર છેડવાનો ટાઈમ છે. પછી આવ્યા અને એમને જોયું કે અરે આ તો કોઈ કોઈ પુરુષ છે અહીંયા ઉભા છે આવી રીતના, એમને તો એ તો કઈ ધર્મમાં એને કઈ બહુ ખ્યાલ નહીં, એટલે એને મુનિરાજ શું હોય એવું કઈ બહુ આઈડિયા નહીં. તો કપિલ બ્રાહ્મણે શું જોયું કે આ કોઈ નાગા બાબા છે અને ઉભા છે, ઠીક છે ઉભા છે તો ઉભા છે, આપણે મારું તો શું કઈ લઈ જતા નથી. અને એને પાછો વિચાર કેવો આવ્યો, ભદ્રજીવ છે થોડો, તો એને વિચાર આવ્યો કે ભાઈ આ હમણાં ઉભા છે તો અત્યારના અહીંયા ખેતર ખેડવું યોગ્ય નથી, હું બીજે જઈને આવું છું, અહીંયા હું પછી આવીશ, આ એરિયા હું પછી ખેડીશ, પેલા હું ત્યાં જઈને ખેડી દઉં. પણ એ જતા જતા મુનિરાજ ને કહીને ગયા કે મારી પત્ની હમણાં થોડો વખત માં મારું ભોજન લંચ લઈને આવશે, તો તમે અહીંયા ઉભા છો ભલે ઉભા રહો, હું બીજા ખેતરમાં જઈને આવું છું, ખાલી મારી પત્ની આવે તો તમે એને કહેજો કે હું ઓલા ખેતરમાં ગયો છું. એટલે મેસેજ આપીને ગયા. હવે મુનિરાજ નું કર્તવ્ય શું છે કે એકચ્યુઅલી પત્ની આવે તો શું કરે મુનિરાજ? અચ્છા, મુનિરાજ ને આજે કપિલ બ્રાહ્મણ કહીને ગયા તો સૌથી પહેલા તેમને સંભળાવ્યું હશે કે નહીં? જો એમ નથી, એમ નથી કે જયારે કપિલ બ્રાહ્મણ કઈ કહેતા હોય અને ત્યારે જો વિકલ્પ દશામાં હોય તો સામે બી ખરા, નિર્વિકલ્પ દશામાં છે તો આખો આત્માનો ઉપયોગ આત્મા પર છે, બાજુમાં ઢોલ નગારા વગાડે તો એ ખબર ના પડે કે શું થઈ ગયું. તો આનો એ વાત તો ક્યાંથી સંભળાવવાનો પ્રશ્ન છે, પણ જો ત્યારે વિકલ્પમાં હોય ને કાન માં શબ્દ પડે તો સંભળાઈ બી જાય, પણ મુનિરાજ આવી કોઈ સાંસારિક પ્રવૃત્તિમાં પડતા જ નથી, એમને આવું કઈ કર્તવ્ય જ નથી. આપણે લાસ્ટ ક્લાસ માં વાત થઈ હતી ને કે શું જાણવામાં આવ્યું છે કે કોઈ મુનિરાજે એક વિલેજ એડોપ્ટ કર્યું અને ત્યાં હોસ્પિટલ બનાવવું, આ કરવું, તે કરવું, મંદિર બનાવવા, કે ભાઈ ગામડાની સ્થિતિ કેવી હતી, કઈ રોજગાર મળતા ને કશું જ નહીં, ત્યાં કેટલો વિકાસ થયો, તો સારું થયું કે નહીં? તો મુનિરાજ ને કેટલું, એમને તો ગામ પ્રત્યે કેવી દયા દેખાડી મુનિરાજે, સાંભળવા કેટલું સારું લાગ્યું, પણ આવું સ્વરૂપ જ નથી. મુનિરાજ તો એક વિકલ્પ થી પણ ત્રાસ થાય તો આવી બધી માથા ઉઠાઈ લઈને બેસે. એવી જ રીતે અહિયાં ગુરુદત્ત મુનિરાજ સાંભળ્યું કે ન સાંભળ્યું ખબર નહીં, એ તો ઓલો તો બીજા કેતરમાં ગયો ને, આ તો એમના કાયમસર રૂપે ધ્યાનમાં કન્ટિન્યુ. હવે લંચ ટાઈમ થયો, ઓલા બ્રાહ્મણ ને કપિલ બ્રાહ્મણ ને બહુ ભૂખ લાગી, તો રાહ જોવે છે ક્યારે મારી પત્ની આવે અને મારું ભોજન લઈને આવે. અહિયાં પેલી બિચારી આવી અને જોયું તો અહિયાં તો ક્યાંય દેખાતા નથી કપિલ બ્રાહ્મણ, પણ એક જ બાબા દેખાય છે. તેમણે જઈને એમને પૂછ્યું કે તમે મારા પતિને ક્યાંય જોયા છે? તમે મારા પતિને ક્યાંય જોયા છે? બે ત્રણ વાર પૂછ્યું, ક્યાં ખેતર ના ખેડૂત છે, ક્યાં ગયા છે, સવાર લઈને નીકળ્યા છે, પણ તમે ક્યાંય જોયા છે? તો એને તો કઈ જવાબ આપ્યો નહીં, એટલે ઉત્તર ન મળવા દે તો ઘરે પાછી લઈ ગઈ કે હવે ક્યાં ગયા, ક્યાં ગોતવા જાય, આવશે જ્યાં હશે ત્યાં બિચારા. હવે આ બાજુ ઘણો વખત થઈ ગયો, કપિલ બ્રાહ્મણ ને એટલી ભૂખ લાગી કે આકુર વ્યાકુર, તો એને તો બહુ ગુસ્સો આવ્યો. તો ગુસ્સો તો પત્ની પર આવે સૌથી પહેલા કે આવી કેમ નહીં, કે એને તો આવવાનું હતું લઈને, આવી કેમ નહીં? તો ઘરે ગયો અને પત્ની ઉપર ખૂબ ક્રોધિત થઈને બે ચાર સંભળાવીને બધું કે હું આટલો ભૂખથી મરીને ત્યાં ખેતરમાં હું કામ કરું છું અને તારે એટલું ભોજન લાવવાનું પણ ઠેકાણું નથી, આવું કેવું? તો ત્યારે ઓલી બિચારી ગભરાઈ ગઈ કે ના એવું નથી, હું તો મારો શું અપરાધ, હું તો લઈને આવી હતી, હું તો ત્યાં પૂછ્યું પણ એ ઓલા બાબાએ મને કઈ જવાબ જ ન આપ્યો, પછી હું ક્યાં ગોતવા જાઉં, એટલે હું તો પાછી ઘરે આવી ગઈ. આ સાંભળીને હવે એ કપિલ બ્રાહ્મણ નું મગજ ગયું, હવે એને મુનિરાજ પર ખૂબ ક્રોધ આવ્યો. એક તો મેં એમને મારા ખેતરમાં ઉભા રહેવા દીધા, એમનું ધ્યાન રાખીને હું એ ખેતર છોડીને બીજા પર કામ કરવા ગયો કે ભાઈ ચલો હવે અમને હેરાન નથી કરવા. જીવોના પરિણામ આ પૂર્વના સંસ્કારથી થાય છે એવું નથી. પૂર્વમાં આ જે ગુરુદત્ત રાજા જયારે હતા ત્યારે સિંહનું મૃત્યુ આવી રીતના થયું, તો એને કારણે હવે મને એવા પરિણામ આવવા જોઈએ એવું નથી. સમજાય છે? આપણે જનરલી શું વિચાર કરીએ કે આપણે ઘણી વાર વાત થાય ને કે પૂર્વના જેવા કર્મ જીવના બંધાયા હોય તો એવો અત્યારના ઉદય મળે, જીવના ફરીથી પાછા એવા પરિણામ થાય, વળી પાછા કર્મ બંધાય, વળી પાછો એવો ઉદય આવશે, એવું ચક્ર ચાલ્યા જ કરે. જેવી રીતના કે પૂર્વમાં જીવે કે જ્ઞાનવરણ કર્મ બાંધ્યો હોય તો એવા અત્યારના ઉદય છે કે જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો હોય. હવે જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો હોય, બહુ સ્વાધ્યાયી ન કરી શકે, બહારની વસ્તુઓમાં ચડી ખાય, તો વળી પાછો જ્ઞાનવરણ બંધાય, વળી પાછો એનો ઉદય આવશે, વળી પાછું જ્ઞાન ઓછું મળશે, આદિ આદિ. પણ એમ નથી, આ ચક્ર જો આવું અનાદિ ચાલતું હોય તો જીવ ક્યારે મુક્ત જ ન થાય. જીવના વર્તમાનના પરિણામ, પૂર્વનો ઉદય ગમે તેવો હોય, વર્તમાનના પરિણામ તો જીવના સ્વતંત્ર પોતાને અત્યારના આધીન છે. જીવ અત્યારના જેવા પરિણામ કરે છે એનું પૂરેપૂરું દાયિત્વ એનું પોતાનું. પણ પ્રથમાન યોગમાં તો વાતો એવી જ કરવામાં આવે કે જો પહેલાના ગુરુદત્ત રાજાએ સિંહનો હત્યા કરી હતી એટલે હવે કપિલ બ્રાહ્મણને આના પર બહુ ક્રોધ આવ્યો. પ્રથમાન યોગની ભાષા એક છે, પાછળ સમજવાનો ભાવ અલગ છે. સમજાય છે? એવું સમજીને આપણે આ કથાઓ સાંભળવી તો શું કહે છે
કે હવે કપિલ બ્રાહ્મણ ને પૂર્વ ના સંસ્કાર ને કારણે ખુબ ક્રોધ આવ્યો,
તો એને શું કર્યું, ખેતરમાં જઈને એક સેમર નામનું કોઈક રૂ છે, એ રૂ લીધું, ગુરુદત્ત મુનિરાજ ને બધે બાંધીને, આજુબાજુ બાંધીને એને આગ લગાવી દીધી. જેવી રીતના ત્યાં સિંહ ને અંદર ગુફામાં બહાર બધેથી લાકડા ને આદિ નાખીને આગ લગાવી દીધી ને સિંહ બળીને એનું મૃત્યુ થયું, એવી જ રીતે અહીંયા ગુરુદત્ત મુનિરાજ ને બધેથી રૂ લગાવીને આગ લગાવી દીધી. પણ ધન્ય છે એ મુનિરાજ જે પોતાના આત્માના આનંદમાં એવા તો લીન થયા, પોતાની પુરુષાર્થની ધારા એમણે એવી તો ઉપાડી કે ત્યાં ને ત્યાં ક્ષપક શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન થઈને ગુરુદત્ત મુનિરાજ હવે ગુરુદત્ત કેવળી થયા. જેવો આ પ્રસંગ બન્યો તો ગુરુદત્ત કેવળી ની પૂજા ભક્તિ કરવા ત્યાંથી દેવો આવ્યા, પંચાક્ષર્ય ને બધું થયું. તો ક્યાં તો આ કપિલ બ્રાહ્મણ નું ખેતર દાવા મીરા નદી તો ખેડવાનું છે, ક્યાં કોઈ તો નાગા બાબા જેને હમણાં એને લગાવીને આગ લગાવી દીધી, અને ક્યાં તો આવા ભવ્ય દેવો વાજિંત્રો વાગે છે, આ કોઈ દિવ્ય પુરુષ પ્રકાશ પ્રકાશ પ્રકાશ, અને એ બધા આવીને આ બાબાની પૂજા કરે છે, આ શું થઈ ગયું, એને કઈ સમજાયું નહીં. પણ કેવળ જ્ઞાન થયું, હંમેશા એવો નિયમ હોય કોઈ પણ કેવળી ભગવાનના જે આજુબાજુમાં કોઈ જીવને કશાય આદિના તીવ્ર પરિણામ ક્યારેય ન હોય, બધા મંદ પરિણામમાં પડે થઈ જાય, તો એ કપિલ બ્રાહ્મણના પણ પરિણામ આ બધું જોઈને તરત મંદ પડ્યા, અને એને વિચાર આવ્યો કે આ તો મેં કેવું નિર્દયતાનું કાર્ય કર્યું કે એ મારા માટે કદાચ ચલો એને મારી વાઇફને મેસેજ ન પણ આપ્યો, પણ તો પણ આવી રીતને કોઈને રૂલ લગાવીને બાળી નાખવું આટલું નિર્દય કાર્ય આવું કોઈ કરે, તો એના પરિણામ મંદ પડ્યા. આ હૃદયથી એને સાચો પશ્ચાતાપ થયો. ત્યાં ગુરુદત્ત કેવડી પાસે એને દિવ્ય ધ્વનિમાં ધર્મનું સાચું સ્વરૂપ સાંભળ્યું. સાચું સ્વરૂપ સાંભળીને એને સંસારથી એવો તો વૈરાગ્ય થયો કે એને દીક્ષા લીધી. કપિલ બ્રાહ્મણ બોલો ગયા ભાવમાં સિંહ હતો, સંસારથી એને દીક્ષા લીધી. એ મહાક્રોધી બ્રાહ્મણ કે કોઈને આવી રીતના મુનિરાજ કોઈને પણ નહીં મુનિરાજને રૂ બાંધીને તમે આગ લગાવી દીધી, એવા તો એના ક્રૂર પરિણામ, અને ત્યાં તરત પરિણામમાં પલટો અને મુનિ દીક્ષા. તો મુનિરાજના આવા પવિત્ર પરિણામોની આપણે વાત કરીએ છીએ. એ પછી કાળક્રમે કપિલ બ્રાહ્મણે પોતાના ભાવ પ્રમાણે સ્વર્ગ આદિમાં ગયો અને હવે મુક્ત થશે. ત્યારે કહેવાનો પોઈન્ટ શું હતો, જે મારે પહેલા કહેવો હતો કે સિંહના ભાવમાં જીવના કેવા ક્રૂર પરિણામ હોય, માંસ ભક્ષણ આદિ કરતો હોય, પણ મરણ કાળે એના પરિણામ કેવા મંદ થયા હશે કે એનો મનુષ્ય ભાવ મળ્યો હશે, એટલે એ ક્રોધના ભાવમાં એનું મરણ નથી થયું કે વેરના ભાવમાં ગુરુદત્ત સાથે વેરના ભાવમાં મરણ નથી થયું, પણ સંયોગો અનુસાર જીવના પરિણામોમાં ભેદભાવ ફેરબદલ થઈ પણ જાય તો પણ આપણે અન્ય પંચેન્દ્રિય મનુષ્યમાં એટલી તાકાત છે કે અંતર મુહૂર્તમાં પરિણામ ફરે અને તરત મુનિ દીક્ષા આદિ લઈને ધર્મના કાર્યમાં જીવ આગળ વધી શકે. તો આપણું કર્તવ્ય શું છે, દરેકે દરેક ટાઈમમાં ભૂતકાળમાં પરિણામ જે થયા એ થયા હવે ભૂલી જાઓ, અત્યારથી લઈને હવે ભવિષ્યમાં હંમેશ માટે લઈને જીવ ધર્મના માર્ગમાં આગળ વધે એ જ આપણું કર્તવ્ય છે. ખ્યાલમાં આવે છે? તો એ રીતે આપણે આ મુનિરાજના ષટ આવશ્યક ની વાત કરી. એના પછી મુનિરાજના સાત અન્ય ગુણો છે, આપણે નામ લઈને આજે ખાલી પૂરું કરીએ છે, એનો વિશેષ આપણે પછી લઈશું. તો કયા છે સાત અન્ય ગુણો, જો ભાવાર્થ છે પેજ 173 પાંચમી ગાથાનો ભાવાર્થ, જો સ્નાન કરતા નથી, અને એ મુનિરાજ ક્યારે પણ સ્નાન કરતા નથી, અસ્નાન દાંત સાફ કરતા નથી, અદંત ધોવન શરીરને ઢાંકવા માટે જરા પણ કપડું રાખતા નથી, અપરિગ્રહી છે ને, તો નગ્નતા છે, દિગંબર છે. દિગંબર એટલે કે દિશાઓ જ જેમના અંબર, અંબર એટલે કપડા છે, જેની આ દસ દિશાઓ જ મુનિરાજના કપડા છે એવા એ દિગંબર મુનિરાજ છે. રાત્રિના પાછલા ભાગમાં એક પડકે જમીન પર થોડો વખત શયન કરે છે. કેટલો થોડો વખત એટલે એક કલાક, બે કલાક, ચાર કલાક? અરે અંતર મુહૂર્ત થી વધારે જો છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદમાં હોય તો ગુણસ્થાન પડી જાય. અંતર મુહૂર્ત થી વધારે સાતમામાં ન જાય તો ગુણસ્થાન પડી જાય. એટલે કદાચ જોવામાં તો એમ પણ આવે કે જો ફોટોમાં નીચે મુનિરાજ આમ એક સાઈડ પર સૂતા છે, પણ હજી તો એક ક્ષણ કદાચ થોડો પ્રમાદ આવે ત્યાંથી તરત પાછા વળીને પોતાના આત્માના આનંદમાં જાય. એના પછી જે આ છઠ્ઠી ગાથાનો ભાવાર્થ છે એમાં બાકીના ત્રણ, આ ચાર આપણે જોયા ને કે અસ્નાનતા, અદન ધોવન, નગ્નતા અને ભૂમિશયન, અને હવે બીજા ત્રણ કે દિવસમાં એક વાર આહાર કરે છે, ઉભા ઉભા પોતાના હાથમાં થોડો આહાર લે છે અને કેશ લોચ કરે છે. આનું વધારે થી ઘણું વર્ણન છે કે આપણે આગળ નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. કોઈને કઈ પ્રશ્ન છે? ચાલો જીવવાની સુધી
હે દિનવાણી ભારતી તો જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. દિનવાણી કે જ્ઞાન છે તુજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દેશ હું દો.
બોલો જીનવાણી માત નો જય.